આ 3 નંબરના આલ્બમમાં છઠ્ઠી દ્રષ્ટિની ગાથા 1 અને 2 નું વિવરણ છે.
એ પૂર્વનો કર્મનો ઉદય તો આવે જ, પણ કર્મનો ઉદય આવે ત્યારે એને આવી અનુકૂળતાઓ પોતાની આ યોગ સાધનાને કારણે આવે કે જેથી કરીને એ સ્થિતિને એ પાર કરી જાય. જેમ કહ્યું કે એમને જો યોગ્ય ભૂમિકા ન મળે તો 6 મહિના સુધી એ કરી શકે. આ એમની પોતાની આ એમની અનુકૂળતા યોગ સાધનાને કારણે એટલું બળ છે, આ રૂંધી શકે એટલું બળ છે કે એટલે એ કરી શકે. એવી રીતે એમને યોગ સાધનાની અંદર એને બધી સાનુકૂળતાઓ એ કરી શકે. અને જે પેલું ન મળ્યું એ તો અંતરાય કર્મનો ઉદય થયો. આહાર ન મળે, આહાર ન મળે તો પણ એની યોગ સાધના અટકે નહીં. અચપળતામાં અનુરૂપતા છે, પણ ચપળતા એટલે અસ્થિરતા. અચપળતા એટલે સ્થિરતા, ચપળતા એટલે અસ્થિરતા. હા, તો બંને આપ્યા છે. અલોલુપતા એટલે એની અંદર એ પ્રકારનો લોલુપ, લોલુપપણું એટલે શું? એટલે એને અચપલતા એટલે એ પછી ત્યાંથી વારંવાર એ ચપલપણું એનામાં આવતું નથી. ચપલપણું એટલે હા એના વિષય પ્રત્યે અને ચપળપણું એનું થતું જ્યાં જ્યાં, દાખલા તરીકે વિષયોની પાછળ ઇન્દ્રિયોની દોડવાની જે વૃત્તિ તે ચપળતા. તમે સ્થિરની રીતે નહીં જુઓ, પણ નિમિત્ત ઉભા થાય તે સમયે વૃત્તિમાં થતું જે પરિવર્તન છે એ જોઈએ. કોઈ પણ વિષયોના એની સામે આવે એવા સંજોગો આવે, એવા નિમિત્તો આવે, એવા પદાર્થો આવે તો એની અંદર અચપળતા છે. અચપળતા એટલે ત્યાં સ્થિરતા છે. એ પોતાના સ્વભાવમાં, પોતાના સ્વરૂપમાં, પોતાની વિચારમાં, પોતાની સાધનામાં સ્થિત છે. એ દોડી જતો નથી. ઇન્દ્રિયોની પાછળ, વિષયો સુખની પાછળ, પદાર્થની પાછળ એ દોડતો નથી, સ્થિર છે. એટલે અચપળતા એટલે સ્થિરતા છે. અને સ્થિરતાનું કારણ શું છે? લોલુપતા નથી, વિષયો પ્રત્યેની લોલુપ્તતાનો અભાવ છે એટલે સ્થિરતા છે. કોઈ પણ પદાર્થ પ્રત્યે એકદમ લોલુપ્તતા હોય તો એ પદાર્થ આવ્યો નથી કે જીવ એની પાછળ દોડ્યો નથી. ના, એને વ્રત હોતું નથી. સમ્યક દર્શન થયું છે હોય ન હોય, ઉદય એવી પ્રકારનો હોય કે ત્યાં એને વિરતીપણું વ્રત લેવાપણું ન હોય, પણ એથી કરીને એની ઇન્દ્રિય વૃત્તિ, ઇન્દ્રિયો છે એ વિષય વૃત્તિવાળી ન હોય, એ રીતે એને અંદર સંયમ છે જીવનનો. સમ્યક દ્રષ્ટિ થયો એટલે વિષય ભોગો તરફની એની કોઈ આવી ચપળતા ન હોય, લોલુપતા ન હોય, પરંતુ એની સાથેનો આનો સંબંધ હોય એ ઉદયજન્ય હોય. હા, દેશવિરતીની અંદર પછી એ પુરુષાર્થ શરૂ કરે એવી જેમ જેમ યોગ સાધનાની અનુકૂળતા આવે એમાં વ્રતનો પ્રારંભ થાય. પણ વ્રત હોય બધા અંશે હોય, થોડા થોડા, જેમ એનું સંસારી જીવન છે હજુ બધું એને સર્વવિરતી પણ સર્વસંગ પરિત્યાગ થયો નથી, ત્યાં સુધી એ પોતે પોતાના જુદા જુદા શ્રાવકના દ્રશવત છે, પ્રતિમા છે શ્રાવકની, આવા બધા 12 વ્રત છે એ શરૂ કરે. કોઈ પણ શ્રેણી છે, ચક્રવર્તી ભરત છે, કૃપાળુ દેવનું જીવનની અંદર પણ જુઓ તો તમને બહુ એની અંદર વિરતી પણ ઓછું દેખાશે. સમગ્ર 10 વર્ષ સુધી કાળ છે એ કર્મને કપાવવાના છે, પણ એ આપણે સિદ્ધાંત સમજી લેવાનો. સિદ્ધાંતમાં એને વિષયો પ્રત્યે પ્રીતિ નથી, રાગ નથી, પણ બાહ્ય જે કંઈ કહીએ એવો વ્યવહારનો ઉદય જુદો છે. જે કંઈ આત્માનો વિકાસ થાય છે એની પરિણતિ આભ્યંતર અને બાહ્ય આ બે પ્રકારે થાય છે. જ્યારે દર્શન આવે છે ત્યારે એ આભ્યંતર દ્રષ્ટિએ પોતાના સ્વરૂપની પ્રતીતિમાં જીવ આવી ગયો, અને સ્વરૂપની પ્રતીતિમાં આવેલા જીવને હવે બાહ્ય મહાત્મ્ય ઘટી ગયું, એટલે સંસારના કોઈ પણ પદાર્થ પ્રત્યે રુચિપૂર્વક, રસપૂર્વક, રાગપૂર્વક એને કોઈ પણ જાતનું અનુબંધ હોય નહીં. જે હોય તે ઉદયગત હોય, ઉદયગત હોય તો એ ભોગ ભોગવતો હોય તો તે સમયે વિચાર કરવાનો કે એ ઇન્દ્રિયોની લોલુપ્તતાથી ભોગને ભોગવે છે કે ઉદય બળને આધીન થઈને ભોગવે છે. જે પરિસ્થિતિ ટાળી ન શકાય, જે વેદ્યા વિના જેને નિવૃત્ત ન થઈ શકે, અને જે ન વેદ્ય તો પૂર્વે ઘણો કાળ એની પાછળ આપવો પડશે, માટે અલ્પકાળમાં બળવાનપણે વેદીને એનાથી નિવૃત્ત થવું, આ જે દ્રષ્ટિ છે, તો તે સમયે ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવને બાહ્યની અંદર આપણને વિરતીપણું દેખાતું નથી, પણ એની અભ્યંતર વિરતિ પાંચમા ગુણસ્થાનકવાળા કરતાં ઓછી હોય. આત્મની પ્રતીતિ ઓછી હોય, એક સરખી હોય, ચોથાથી તેરમા સુધી આત્મપ્રતિ સર્વ ગુણાંશ તે સમ્યકત્વ એ છે, પરંતુ હવે ફેર ક્યાં પડે છે? બાહ્યમાં ફેર પડે છે, એ બાહ્યમાં પડે છે. એટલે એ ગુણસ્થાનકો બાહ્યમાં, એટલે આત્મપ્રતીતિ છે, હવે એને કર્મના ઉદય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટેનો અથવા તો એને નિવૃત્ત કરવાનો પુરુષાર્થ કરવાનો છે. એ પુરુષાર્થ એનો દેશ વિરતીથી શરૂ થયો. ચોથીએ એને ખ્યાલ આવી ગયો પોતાના સ્વરૂપનો, અને પાંચમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી, 14મા સુધી એનો સમગ્ર પુરુષાર્થ તત્વની પ્રાપ્તિ માટે નથી, પણ જે પૂર્વે અજ્ઞાનથી જે કર્મો ઉપાર્જિત કરેલા છે એનો ઉદય આવ્યા વિના રહેવાનો નથી, તો એ ઉદયને એ રીતે ટાળવાનો અને કર્મોને ક્ષય કરવાના, જેથી કરીને કોઈ નવો બંધ પડે નહીં. એ આખો માર્ગ એમનો કેના ઉપર ટકે છે? તો કે યોગ સાધના જેટલા પ્રમાણમાં હોય એના પ્રમાણ, એટલે જ્ઞાન સહિત નીકળ્યા, એ યોગ સાધના છે. એટલે યોગ સાધનામાં અહીંયા જ્ઞાની કહે છે કે આપણે સામાન્ય રીતે આ એકેય ગુણ આપણા વ્યવહારિક જીવનની અંદર આપણને લક્ષમાં ન આવે. આ જે ગુણ કીધા છે એ એકે લક્ષનો આવે. આ આત્માની આંતરિક સંયમની દશાના કારણે ઉત્પન્ન થતા ગુણો છે. એટલે આ ગુણો સંયમ આધારિત છે, સંયમ જનિત છે, સંયમના સંયમિત જીવનમાંથી ઉત્પન્ન થતા ગુણો છે. આ ગુણોને બીજો કોઈ આપણો વ્યવહારનો સંબંધ નથી. અચપલતા કીધી, રોગરહિતતા કીધી, કોમળતા કીધી, બંને નીતિની અલ્પતા કીધી, ગંધ, સ્વર, કાંતિ, પ્રસન્નતા કીધી, આ બધા ગુણો શેના થકી આવે છે? સંયમથી. સંયમને કારણે જીવનમાં ઉત્પન્ન થતી આ બધી ગુણ સંપદાઓ છે એ આંતરિક છે, એને એને કારણે એનામાં આ ધૈર્યતા, પ્રભાવતા, ચારે મૈત્રીઓથી યુક્ત એવું ચિત્ત, એટલે એટલું સરળ ચિત્ત છે, ઈષ્ટનો લાભ એને થાય છે. અને આવી પ્રકારના જ્યાં જ્યાં દ્વંદ્વ આવે છે, સુખ દુઃખ, હર્ષોક, લાભ અલાભ, પ્રીતિ અપ્રીતિ, ઠંડી ગરમી, માન અપમાન, યશ અપયશ, આ બધા વિરોધી જે છે એ ભાવોના દ્વંદ્વાત્મક સ્થિતિની અંદર પણ એનાથી એ પરાજિત થતો નથી. તો ત્યારે એને સમત્વ છે. ગીતાની અંદર બીજા અધ્યાયની અંદર સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો આપ્યા એ લક્ષણો આ જ આપ્યા, દ્વંદ્વાત્મક સ્થિતિ. અને પછી એની અંદર મૂક્યું કે સમત્વ યોગ યોજ્યતે, આમાં સમત્વ જેને પ્રાપ્ત થાય એ જ યોગ છે. બંનેમાં લાભ અલાભ, જય પરાજય, સુખ દુઃખ, હર્ષ શોક, ઠંડી ગરમી, પ્રીતિ અપ્રીતિ, લાભ અલાભ, યશ અપયશ, માન અપમાન, આ બધા દ્વંદ્વાત્મક છે. એમાં એની નિષ્પત્તિ શું? સમત્વ. એટલે ન તો એને લાભથી હર્ષના પરિણામ થાય, અલાભથી વિષાદના પરિણામ પણ ના થાય. હર્ષ વિષાદના પરિણામોથી પર જે દ્વંદ્વ છે એનાથી, દ્વંદ્વ છે સ્થિતિ બે છે એનાથી આને બે ભાવ નથી થતા, બે માંથી એક નથી થતો. અજ્ઞાનીને આ બે માંથી એક થાય, કાં હર્ષ થાય ને કાં શોક થાય, કાં ગમો થાય કાં અણગમો થાય, કાં પ્રીતિ થાય કાં અપ્રીતિ થાય, કાં રતિ થાય કાં અરતિ થાય, કાં રાગ થાય ને કાં દ્વેષ થાય. કેમ કે જેવી સ્થિતિ એવું પરિણામ. અહીંયા સ્થિતિ કીધી છે, આને પણ સ્થિતિ હોય જ. કર્મોદયજન્ય સ્થિતિ, સંયોગોજન્ય સ્થિતિ, સંબંધજન્ય સ્થિતિ, એમાં આ બધું હોય. આ બધા જોડકાઓ હોય, દ્વંદ્વાત્મક સ્થિતિ હોય, પણ પરિણામ શું હોય? સમગ્ર સમત્વ છે. સમત્વ યોગ ઉચ્યતે. યોગનું પરિણામ શું છે? નિષ્પત્તિ શું? યોગની નિષ્પત્તિ શું? જીવનમાં યોગ સાધના, અને યોગ સાધના એ સંયમ સાધનાનું પર્યાય છે. યોગ સાધના એટલે મન વચન કાયાના યોગ છે. એ મન વચન કાયાના યોગોની જે એની પ્રવૃત્તિ સાહજિક છે, એટલે કે નિમિત્તને આધીન છે, એની બદલે હવે સ્વરૂપને આધીન બને છે. આ યોગ સાધના છે. મન વચન કાયાની કોઈ પણ ક્રિયા કે કોઈ પણ વ્યાપાર, એનો વ્યવહારનો વ્યાપાર જે આત્માને મોક્ષ સાથે જોડે તેનું નામ યોગ. તો યોગ સાધના કરે છે એટલે યોગ સાધનાનું ક્ષેત્ર શું? પોતાનું શરીર, મન વચન અને કાયા. જો મન વચન કાયા નથી તો યોગ શેનો કરવાનો છે? પણ મન વચન કાયા અત્યાર સુધી ચપલ હતા, જેવો પદાર્થ એવી એનું પરિણામ, જેવી પરિસ્થિતિ એવું એનું પરિણામ, જેવી બાબતમાં એવો મુકાયો એવી એની સ્થિતિ. તો એ જે વાત છે કે ભાઈ ઈષ્ટનો સંયોગ થાય, અનિષ્ટનો વિયોગ થાય, તો એના પરિણામ તો કે થવા હોય આમ જ થાય, બીજું થાય? તો કે ના, એ જે પરિણામ આપણે અજ્ઞાની જનોએ જે ગણિત બેસાડ્યા છે એ ગણિતથી કંઈક વિપરીત પરિણામ થાય છે. અરે કહેવાતું દુઃખ તો પણ આને દુઃખનું કારણ નથી. દુઃખ કહેવાતું લોક દ્રષ્ટિએ દુઃખ છે, સંયોગો જે છે એ દુઃખના, પ્રસંગો છે એ દુઃખના, તે સમયે આ અનુભૂતિ કરે છે આનંદની, વિષાદની નથી કરતો, શોકની નથી કરતો, આનંદની કરે છે. તો એ આનંદની કરે છે એ એની યોગ સાધનાનું ફળ છે, અને એ યોગ સાધનાનું કેન્દ્ર છે આત્મા. હવે એ આત્માના આધારે જીવે છે, મન વચન કાયાના આધારે નહીં. મન વચન કાયાના આધારે જે એનું સંસારનું આજ સુધીનું જે જીવન હતું એના ઉપર એ સંયમને કારણે વિજય પ્રાપ્ત કરે છે, એમાં એને આ કરવાનું યોગ સાધનાનું કેન્દ્ર કયું મળ્યું? કે હું આત્મા છું, હું આ દેહ નથી, આ દેહ તો વિનાશી છે. અત્યાર સુધી હું મન વચન કાયાના યોગને આધારિત જ જીવન જીવતો હતો. અત્યાર સુધીનું જીવન મન વચન કાયાના યોગને, એને અનુકૂળ વિષયો, એનું સેવન, એને અનુકૂળ ભોગ એનો ઉપભોગ બસ ચાલતું હતું. કેમ કે બીજું તત્વ લક્ષ્મણ હતું, હવે એને બીજું તત્વ લક્ષ્મણ આવ્યું અને એ તત્વ લક્ષ્મણ આવ્યા પછી એને વધારે કિંમતી સમજાયું, તેને એ શાશ્વત સમજાયું, એ નિત્ય સમજાયું, એ જ પોતાનું સ્વરૂપ સમજાયું અને પોતાનું આ કર્મકૃત વ્યક્તિત્વ મન વચન અને કાયાથી થયેલું પોતાનું જે વ્યક્તિત્વ છે એ ભ્રાંતિ છે, આભાસી છે, ઇટ્સ નોટ એ રિયલ, આભાસી છે, વિનાશી છે, અનિત્ય છે, સંયોગોને આધીન છે, એટલે ક્ષય પામે ક્ષીણ પામે એનું કંઈ ઠેકાણું નહીં. આ એને સમજાયું તો જે આ નાશવંત છે, જે નશ્વર છે, તો એના આધાર ઉપર જીવનનો ક્રમ કેવી રીતે રહેવો જોઈએ? તો હવે જીવન જીવનાર આત્મા કે શરીર? અને એનું અધિષ્ઠાન શરીર કે આત્મા? અજ્ઞાન અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં એનું અધિષ્ઠાન શરીર, જીવનાર આત્મા. એટલે સુખી દુઃખી એનું પરિણામ કોણ ભોગવે? ઓલો જીવનાર છે તે. હવે જીવનાર કે જો મારા ઉપર ન જીવું, હું શું કામ બીજા ઉપર જીવું? એટલે મન વચન કાયાની જે પ્રાકૃત પરિણતિ છે એ પ્રાકૃત પરિણતિની ઉપર સંયમિત પરિણતિ છે. પ્રાકૃત એટલે પ્રવાહમાં જેમ છે તેમ બે ભૂતે, અનુસ્રોત, અનુસ્રોત એટલે પ્રવાહની સાથે વહેવું અને પ્રતિસ્રોત પ્રવાહથી વિરુદ્ધની દિશાથી. તો પૂર આવે ત્યારે ઝાડ, ડાળખા, કાગળ, કચરા, પાંદડા આ બધા કેવા હોય? અનુગમ, અનુસરોત. એવી રીતે આ પ્રકારનું જીવન જીવતો હતો. હવે એને જ્યારે પોતાના સ્વત્વનું, પોતાના બળનું, એટલે જે પ્રકારનું કહ્યું કે જ્યારે વાયરો આવે તો બધાએ હલી જાય પણ મેરુ પર્વત હલતો નથી. તો હે પરમાત્મા, તું હલતો નથી. હવે કેના ઉપર અધિષ્ઠિત થયો? આત્મતત્વ ઉપર. એટલે એ જે અવિનાશી તત્વ છે એની પ્રતીતિ થતાં જીવની સમગ્ર જીવન જીવવાનું મંડાણ કહીએ, અધિષ્ઠાન કહીએ, એ હવે બને છે આત્મા. આત્મ અધિષ્ઠિત જીવન જીવવાની પ્રક્રિયા એ યોગ સાધના. અને ક્યારે થાય? કે જ્યારે વેદ્ય સંવેદ્ય પદની પ્રાપ્તિ થાય ત્યારે. એમાં શું ખબર પડે કે શું બંધનું કારણ છે અને શું મોક્ષનું કારણ છે? જીવો હવે કાંઈ વાંધો નહીં, મન વચન કાયાના યોગ છે તો જીવન તો છે જ જીવન. પણ હવે પેલું લક્ષ્ય રાખવાનું કે કોઈ પણ પ્રવૃત્તિ કરો એમાં બંધનું કારણ થશે કે મુક્તિનું કારણ થશે, અને આત્માને જાણ્યા પછી બંધ માટે જીવવું છે કે મુક્તિ માટે જીવવું છે? એટલે કહ્યું કે ઉદ્ગલ રચનાકાર નહીં, એક જીવનો એક શિવ હેતુ જીવ છે. હવે તો એને મુક્તિ સિવાય બીજો કોઈ હેતુ રહ્યો નહીં. એટલે એ દશામાં આવ્યો યોગ સાધક કે કામ એક આત્માર્થનો, બીજો બસ. બધી જ જે કંઈ એની અત્યાર સુધીની ભ્રાંતિ હતી, કલ્પના હતી, અનુમાન હતો, અને એટલે જ્ઞાનીઓ કહ્યું કે સુખ દુઃખ જેવી કોઈ ચીજ છે નહીં, કલ્પના જ છે માત્ર, એ માત્ર કલ્પના જ છે. એ જે સુખ દુઃખ માને છે એ એકાંત દુઃખ જ છે, અને આત્મ સંબંધી જે છે એ સુખ છે. આત્મા સંબંધી જે કાંઈ છે તે દુઃખ સુખ છે, અને સંસાર સંબંધી જે કાંઈ છે તે, તો બંધ સંબંધી જે જે ક્રિયાઓ છે તે દુઃખ છે, અને શિવ સંબંધી જે જે ક્રિયાઓ છે તે સુખ છે. તો સુખ ને દુઃખ તો ખરેખર આ છે, અને જ્યાં સુખ છે ત્યાં દુઃખ નથી, જ્યાં સુખ છે ત્યાં દુઃખ નથી, એની દુઃખની કોઈ સંભાવના પણ નથી, અને જ્યાં દુઃખ છે ત્યાં સુખની કોઈ સંભાવના. એને જ્ઞાનીઓ કહે છે કે એ સુખ દુઃખ આ પ્રકાશ અને અંધકાર જેવું છે, કે જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર સંભવતો નથી, અને અંધકારનો કોઈ પ્રકાર એવો નથી કે જેમાં પ્રકાશ, આટલું સ્પષ્ટ કહે છે. આવી એની ભેદરેખા છે. અને એને માટે જ્યારે જ્યારે એને ચોથા ગુણસ્થાનક ઉપર પ્રતીતિ આવે છે ત્યારે ભલે અવિરત છે પણ અવિરત હોવા છતાં એ યોગી છે. હવે એ બાહ્ય કેટલું કરે છે એ એની આખી સાધનાનો પ્રકાર છે. અને એટલે માટે બધા ગુણસ્થાનકો આપ્યા છે. આ તરતામ્યતા છે, પુરુષાર્થની તરતામ્યતા, કર્મના બાહુલ્યની તરતામ્યતા. કેમ કે કોઈને કર્મ બાહુલ્ય વિશેષ હોય, કોઈને અલ્પ હોય. કોઈ દીક્ષા લે તે જ દિવસે કેવળ જ્ઞાન પામે, બરોબર છે? મલિનાથ ભગવાન એમનું દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કર્મ બધું તે જ દિવસે. પરિપક્વતા એટલી બધી થઈ ગઈ છે, એકમાત્ર માયાનો અંશ રહી ગયો હતો એ વેદવાનો બાકી હતો એ પૂરો થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. એમ કોઈને કેટલા વર્ષો સુધી દીક્ષા પર્યાય, સંયમ પર્યાય અને કેટલા પરિસરને ઉપસર્ગો, કેમ કે કર્મોના બંધ ઘણા છે. ભગવાન મહાવીરનો કે 23 તીર્થંકરોને જેટલા કર્મબંધ ખપાવવાના બાકી હતા એટલા મહાવીરને એકલાને બાકી હતા. એટલે એમની 12.5 વર્ષની સાધના અત્યંત કઠિન, કઠોર શાસ્ત્રમાં થઈ છે કે વાંચતા રૂવાણા ઊભા થઈ જાય, ધ્રુજી ઉઠે. સામાન્ય માણસ તો સમજે કે જો આવાથી જ દેવ થવું હોય તો મારે થવું, કેમ કે મહાવીરના જે ઉપસર્ગનું વર્ણન કલ્પસૂત્રમાં શાસ્ત્રકારોએ જે કર્યું છે એ ઉપસર્ગો એક એક ઉપસર્ગ એવા છે કે આ કાળા માથાનો માનવી કોઈ આ માત્રે સાંભળી શકે એમ નથી. એ 12.5 વર્ષના ઉપસર્ગો બધી જ પ્રકારના ઉપસર્ગો, દેવોના ઉપસર્ગ એવા, તિર્યંચોના ઉપસર્ગ એવા, મનુષ્યના ઉપસર્ગ એવા અને 22 પ્રકારના પરિચય પણ એવા. આહાર ન મળે, ગોચરી ન મળે, વિરામ ન મળે, કોઈ જાતની વાત પણ બધી, પણ ભગવાન મહાવીરના કર્મો કેવા, કર્મ બાહુલ્ય બહુ. એટલે જેટલું પણ પછી પુરુષાર્થ ક્યાંય ઊણો ઉતરતો પુરુષાર્થ ક્યાંય ઉણો ઉતરતો નથી. તો આ સ્થિતિ છે એ પછી તો એની તારતમ્યતાના આધાર ઉપર ગુણસ્થાનકની આખી જે માર્ગ છે એ ગુણસ્થાનકનો માર્ગ ઉર્ધ્વીકરણનો છે. એ ઉર્ધ્વીકરણના માર્ગની અંદર ઘણા ઘણા જુદા જુદા ફેક્ટર્સ, દ્રશ્ય અદ્રશ્ય, આપણે સમજી શકીએ આપણે સમજી ન શકીએ એવા અનેક પરિબળો એમાં કામ કરતા હોય છે. ક્યાંક વળી જ્ઞાનીઓએ કંઈ વાત રહસ્ય ખોલ્યા હોય તો ખબર પડે કે આટલા આટલા એમના કર્મો બાકી હતા અને જે કર્મો એક સાથે આવ્યા. એટલે આ જે છે આ બધા ગુણો એનામાં પ્રગટે છે. આ ગુણો પ્રગટવાથી શું થાય છે તો કે એની યોગ સાધનામાં સાનુકૂળતા ઊભી થાય છે, યોગ સાધનામાં સાનુકૂળતા થઈ જાય છે.
યોગ દશાની પ્રાપ્તિ નાના વર્ષે અને મોહણીના ક્ષયોગથી પ્રાપ્તિ છે. નાનાવાળી કંઈ આવશ્યકતા નહીં.
164
પ્રાપ્તિ એ નાનાવાળી અને મોહણીના ક્ષયોગથી પ્રાપ્તિ છે. દશાવાળીનો કોઈ પ્રસંગ નથી, માત્ર 2000
મોહનીયમાં આવી ગયું. દશાવાળી
યોગ સાધના અને અદ્વિત ભાવના ગુણને સીધો પૂછો બને, પરંતુ વિશિષ્ટ યોગ સાધના કરતાં કરતાં વિશિષ્ટ ગુણ છૂટે છે અને જેથી આવા સ્વભાવ આવે છે. આવા સ્વભાવો યોગની સાધનામાં સહાયક પણ બને. પાંચમી દ્રષ્ટિના અંતે આવા સ્વભાવો યોગ પ્રવૃત્તિ આવે છે તેના શિક્ષણથી કાર્ય કરે છે. આવી ઉત્તમ પ્રકારની આત્મીય કથા આ બહુ આમ ઘર નથી
ઔદયિક ભાવ, ઔદયિક ભાવના ગુણો જે છે એ ઔદયિકમાં તો શુભ કર્મનો ઉદય થાય. જો પ્રકૃતિ નામ પ્રકૃતિ 108 ગુણ છે એવા, એમાં સ્વર, શરીરનું સંગઠન બધા એ બધા ગુણો છે, એની આ વાત નથી. આ યોગ સાધના ન કરી હોય તો એને એવા ગુણો પ્રગટાવે, અને અહીંયા કે છે એવા ન હોય તો યોગ સાધનાના પરિણામે એના આવા ગુણો એનામાં ઉત્પન્ન થાય, શરીરની કાંતિ જ આખી બદલાઈ જાય. તો કે છે એ ઔદયિક ગુણો નથી, ઔદયિક ભાવનો ગુણ નથી, પણ શેનો ગુણ છે? યોગ સાધના, યોગ સાધનાના પરિણામે પ્રાપ્ત થતું પરિણામ છે. કર્મના પ્રકૃતિમાં ફેરફાર થાય, જેમ યોગ સાધના કરે એમ અસુખ પ્રકૃતિનું જોર મન થાય, આનો કાળ ઘટે આનો ઘટે, એવા અનેક પ્રકારના એમાં કર્મના સિદ્ધાંતની અંદર બધી વસ્તુ આવે છે, પાંચ પ્રકારના ફેરફાર થાય છે. પણ એને કારણે થઈને આ બધો એનો વિશેષ પુણ્યોદય એટલે એનું જે સાત્વિક બળ છે એ પ્રગટે છે. એ સાત્વિક બળ એવું પ્રગટે છે કે જેથી કરીને બાકીનું જે કાંઈ અશુભ ઉદયમાં આવતું હોય ને એના ઉપર પણ આનું ડોમિનન્સ રહે છે, વર્ચસ્વ રહે છે, પ્રભાવ રહે છે. હા, યોગનો પ્રભાવ આવે છે આમાં, એનો ગુણ શું છે? પ્રભાવતા, એટલે એવું એની સામર્થ્ય પણ મળે છે. એટલે ઔદયિકપણે તો દાખલા તરીકે યોગ સાધનામાં ન હોત તો એને જે આવા ગુણો પ્રાપ્ત થયા હોત એ કેવા હોત? ઔદયિક. તો અહીંયા એ કહે છે કે અહીંયા જે અમે વાત કરીએ છીએ એ ઔદયિક ગુણોની વાત નથી કરતા. એ માનો કે સંયમિત ન હોય અને તો પણ એને જે કાંઈ સારા કર્મ માંડ્યા હોય તો શરીરનો રંગ સારો મળે, શરીરની કાંતિ સારી મળે, કોઈ રાજપુત્ર હોય તો જેમ આપણને લાગે કે બહુ તેજસ્વી છે, પણ જે યોગી પછી તેજ પ્રાપ્ત કરે છે એ જે એનો પ્રભાવ શબ્દોનો જે પ્રાપ્ત કરે છે. હવે પહેલાંનો શબ્દનો પ્રભાવ છે એ સત્તા અધિષ્ઠિત છે, અને આનો જે પ્રભાવ છે એ સાધના અધિષ્ઠિત છે. તો એને પણ પૂરું થયું, એની યોગ સાધનાનું બળ એટલું બધું છે, એવો પુણ્યોદય છે કે ધારે થાય છે. એમાં જે આપણે બધી રીધિ સિદ્ધિઓ ના કીધી, હા એ બધી સિદ્ધિઓ, તો એનો આ પ્રભાવનું કામ કરે છે. હવે તો આ સાહેબ બોલ્યા, ઘણા નક્કી કે આની પાસે તમે પછખાણ લ્યો તો તમારું વ્રત થઈ જાય, અથવા તો આ કહીએ કે આ થશે તો કાર્ય સિદ્ધિ થશે, એમ એનું આ બળ શેમાંથી પ્રગટે છે? એ આ પુણ્યોદય એનો યોગ સાધનામાંથી પ્રગટેલો, સાધના જન્ય છે. એટલે કે જે ઔદયિક જન્ય છે એ જુદા છે. અહીંયા તો પુરુષાર્થ યોગ સાધનાનો કરવાને કારણે આવી આત્મિક ગુણોની સંપત્તિ એની સાધનાના પરિબળને કારણે પ્રગટ થાય છે, અને એના પ્રભાવથી આવા શુભ ભાવો યોગ પ્રભાવથી આવે છે, અને એ પ્રભાવ એને ધીરે ધીરે સાધનામાં અનુકૂળતા કરી આપે છે. બેને આમ તો એને જુદા પાડ્યા છે, એટલે એ સૂક્ષ્મતા છે કે કંઈ પણ વસ્તુ કરતી વખતે પણ એનું પણ કંઈ પરિણામ તો હોય જ નહીં. કોઈ જીવ પુરુષાર્થ કરે તો એ પોતાના ઉદયથી વિશેષ અવસ્થાનો પુરુષાર્થ છે. ઉદય હોય તો પુરુષાર્થને કંઈ પછી અવકાશ જ નથી, પણ એ ઉદય નથી અને પુરુષાર્થ કરે. એટલે અહીંયા ઘણી વાર જે એકાંતે કલ્પના છે ને કે એને એ ત્યારે થાય એ પણ એનો ઉદય. હા, નિશ્ચય નહીં માં તમે જોજો, એ પુરુષાર્થ કરે ને તો પણ એનો ઉદય માને ત્યારે એ ખરેખર એમનો હોય, કેમ કે તો પછી એનો મતલબ એ કે જે દી કેવળ જ્ઞાની થવાનો હોય તેથી જ આવશે પુરુષાર્થ, એટલે પુરુષાર્થ નહીં આવે. એમ કે તારું આમ થવાનું હતું ને, તને આમ સૂજ્યું ને, એ તારો ઉદય, તે આમ કર્યું ને એ તારો ઉદય, તે ધર્મની આરાધના કરી ને એ તારો ઉદય. તો ઉદયની આરાધનાથી કોઈની કોઈ મોક્ષે જાય નહીં. નક્કી એ કરવાનું કે મોક્ષ છે એ ઉદયને આધીન છે, એટલે એકાંતમાં જે નયની અંદર વાત મૂકી છે, એટલે અહીંયા પુરુષાર્થ ધર્મની વિશેષતા હરિભદ્ર સૂર્યે બતાવી છે કે યોગી છે એ અનેક પ્રકારના ઉદયને પણ પાછા પડી દે છે. હવે દ્વંદ્વાત્મક ભાવો છે એ ઉદયને આધીન છે, દ્વંદ્વાત્મક ભાવો છે એ ઉદયને આધીન છે. તો એમાંથી એ ઉદય ભાવ થયા, એ ઉદય ભાવ થયા, પણ એ બધા ભાવોથી એ અપરાજિત થઈને સમત્વ ભાવમાં આવ્યો તો એનો ઉદય, એવો જો ઉદય હોય તો આવો ઉદય એકને આવ્યો ને આને સંભાવ થાય તો બીજાને સંભાવ થવો જ જોઈએ, એ નથી થતો. યોગ સાધના વડાને થાય છે, બીજાને થતો નથી. એટલે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે, આત્માની સ્વતંત્ર પ્રવૃત્તિ છે, આત્માનો પુરુષાર્થ સ્વતંત્ર છે. અજ્ઞાન અવસ્થાના પ્રવૃત્તિના કારણે ઉત્પન્ન થયેલા કર્મજન્ય દોષો એના આધાર ઉપર જ એના મંડાણ નથી, એને જ્ઞાન થતાં એ દશામાં એ ફેરફાર કરી શકે છે. નહીંતર તો એ જ નક્કી કરવું પડે કે જે બી હવે એનો ઉદય આવે તે બી દીક્ષા લેશે. એટલે આ ઘણી ઘણી જે કહીએ શાસ્ત્રની અંદર દ્રષ્ટિ જે છે સ્યાદવાદની, એકાંતની અને બે તત્વને ભિન્ન કરવાની, એ ઘણી વાર ચૂકી જવાય. પછી પછી ઉદાહરણમાં ગમે તે પ્રકારના ઉદાહરણ લઈને એ તર્ક અને કુતર્ક, કૃપાળુ દેવે કહ્યું કે તર્કથી કહો કુતર્કથી કહો તો આખા જૈન મતનું ખંડન, પણ એમાં કલ્યાણ જીવનું કલ્યાણ નથી, જીવનું કલ્યાણ નથી. તો સમજવાનું એ છે કે તર્ક ઉલટાનો એવી રીતે શોધવો જોઈએ કે જ્યારે સાહેબ યુક્તિ ગાયનું કહ્યું ને, ગાય જેવી બુદ્ધિ એટલે વાછડા જેવી, ગાયની પાછળ જાય પણ વાંદરા જેવી નહીં કે ગાયનું પૂંછડું ખેંચે. એમ સાધક છે એ વાછડા જેવો છે, મોક્ષરૂપી ગાયની પાછળ જાય છે, અને જે અજ્ઞાની છે એ વાંદરા જેવો છે. એટલે અહીંયા અટકચાળો કર્યા જ કરે છે. એટલે આમાં કે છે કદાચ પૂર્વબદ્ધ કર્મોદયથી દુઃખો આવે તો આ મહાત્માઓ એ દુઃખોને દુઃખો માનતા નથી. 165 ઉપર અને એટલે જ કહે છે કે એને પૂર્વે બાંધેલા નિકાચિત કર્મના ઉદયથી ઉપસર્ગને પરિસપણ આવે. જો નિકાચિત ન હોય તો એટલા એ કર્મોને સંક્રમણ કરીને ખેરવી નાખે, પરિવર્તિત કરી નાખે, પાપને પુણ્યમાં ફેરવે, અશુભને શુભમાં ફેરવે, સ્થિતિમાં ફેરફાર કરે, અનુભાગમાં ફેરફાર કરે. પણ કોઈ નિકાચિત કર્મનો ઉદય હોય તો આવે, એમાં લખ્યું ગજસુકુમાલ ખંડક મહાવીર પ્રભુ સુદર્શન શેઠ વગેરેને વિઘ્નો આવ્યા, પણ ત્યારે એને યોગ સાધનાને કારણે ધૈર્ય બળ અને સામર્થ્ય બળનું પ્રાકટ્ય સવિશેષ છે. હવે જો જળ કર્મથી વાત કરો તો જળ કર્મની પરિણતિ શું આવો પરિસર આવે? તો જળની પરિસ્થિતિમાં એનો જે ભાવ હોય એ જ ભાવ આવે, અભાવમાં અભાવ જ આવે ને વિયોગમાં દુઃખ જ આવે, વિશ્વાસ એમાં ક્યાં ચેતનનું અસ્તિત્વ છે જ નહીં. તો એ તો જે કંઈ થવાનું હતું કર્મ સ્વભાવે પરિણમે, એ સ્વભાવથી પરિણમે. હવે જીવ સ્વભાવે પરિણમે, જીવ સ્વભાવથી બે રીતે પરિણમે, જીવ વિભાવથી પણ પરિણમે અને સ્વભાવથી પણ પરિણમે, અજ્ઞાનથી પણ પરિણમે અને જ્ઞાનથી પણ પરિણમે. જળમાં તાકાત નથી. તો અહીંયા એ જ્ઞાનીની ચેતન તત્વની વિશેષતા પકડાવી જોઈએ. છ દ્રવ્યની અંદર ચેતન એક તત્વ છે, એક જ દ્રવ્ય છે, બાકીના પાંચ તો અજીવ છે, જળ છે, અજીવ છે. હવે અજીવ દ્રવ્યનું જે કંઈ છે પરિણમન છે એ તો નિયત છે, એ કોઈ પણ પરિસ્થિતિમાં એ જ થાય, બીજું શું થાય? અગ્નિથી ઉષ્ણતા સિવાય શું થાય? કઈ ના. તો એ દરેક દરેક વસ્તુ, એટલે ચંદન નું હળગાવો તો ઉષ્ણતા જ થાય, ટાઢક ના વળે. ત્યારે અહીંયા ફેરફાર કે છે કે ઘોર પરિસરની અંદર આનંદની અનુભૂતિ થાય કે નહીં, ઉપસર્ગમાં આનંદની અનુભૂતિ થાય કે નહીં. હવે આ જળ કર્મનું લક્ષણ કે અહીંયા ચેતનનું સદભાવનું લક્ષણ? જો અહીંયા ઔદયિક ભાવ હોય તો શું થાય? આ ઉપસર્ગ આવે તે સમયે ઔદયિક ભાવ હોય તો શું થાય? દુઃખી થાય, દુઃખ જ થાય, એમાં કઈ સુખ થાય? કોઈ દિવસ હળગી મરે એની અંદર સુખ થાય? પણ એ સડકતો હોવા છતાં જે બળે છે તે શરીર બળે છે, એ જે નશ્વર છે નશ્વર જ જઈ રહ્યો છે, હું એનાથી ભિન્ન છું, અલિપ્ત છું, આવા ભાવની અંદર પોતાની સમાધિમાં છે. તો ઘાણીએ પીલાતા ખંડક મુનિના શિષ્યો છે કે શિયાળ અને લોંડીડી દ્વારા જે કાંઈ એનું શરીર ખવાય છે એવા સુકૌશલ મુનિ છે, કે બળબળ અગ્નિ બળે છે માથે અને શરીર બળે છે, ખોપરી તૂટે છે અને છતાં ધ્યાનમાં સ્થિર છે, એ ગજ સુકુમાર છે. તો ખોપરી તૂટે ત્યારે થાય શું? એવો કયો નિયમ છે કર્મનો કે શાંતિ આપે? તો તે સમયે જીવ શાંતિ પામ્યો, સિદ્ધત્વને પામ્યો, પરમ સમાધિને પામ્યો. એ કોનું અસ્તિત્વ? તો અહીંયા એ પ્રકારનું એ ઔદયિક ઉદય તો આવો જ આવ્યો હતો, આપણો આવ્યો હતો, ઉદય કે સારો નથી આવ્યો. હા, ઉદયિક બળ અને યોગ બળ. તો તે સમયે ગજ સુકુમારને યોગ બળ હતું. ઉદયિક બળ તો જે આવવું તે આવ્યું અને એનું પરિણામ તો જે થવું હોય તે થાય, બીજું શું થાય? એટલે આવું એને બળ પ્રાપ્ત થાય છે એ યોગ બળ. એટલે યોગ બળમાં જે ગુણો કીધા છે એ એકે ગુણો સંસાર વ્યવસ્થા અથવા એના વ્યવહારમાં આવતા નથી, એનાથી ઉત્પન્ન થાય નહીં. અહીંયા એની ચોથી દ્રષ્ટિમાં આવ્યા પછી, એટલે લખું કે પાંચમી દ્રષ્ટિ પછી અને છઠ્ઠી પૂર્વે. પાંચમીમાં એ શરૂ કરે છે સાધના, ભલે અંશો કહો પણ એની જે છે એ સાચી છે. હવે તો ખ્યાલ આવે છે બરોબર છે? હવે જે એની સાધના છે એ સહી દિશાની છે. એક એને નૌકારસી હશે તો પણ એની એવી પ્રબળ હશે, એક એનો કોઈ પણ નિયમ હશે એ પણ એવું હશે, એના યોગ બળની અદ્ભુત સામર્થ્ય પ્રગટાવનારું હશે. માટે હવે એને બધા આવા ગુણો છઠ્ઠીમાં આવે ત્યાં સુધીમાં તો આવા 18-20 ગુણોની 21 ગુણોની પ્રાપ્તિ, એને આવા આત્મ સામર્થ્યના ગુણો પ્રાપ્ત થાય છે, એ વાત અહીંયા મૂકી છે. એટલે આપણે ગુણો તો બધા મૂક્યા છે, એ ગુણો વાંચી દેવા, એમાં કોઈ વિશેષ કોઈ તકલીફવાળું છે નહીં. હજી આ બધા ગુણો જ આવશે અને પછી છઠ્ઠી દ્રષ્ટિ શરૂ થશે. આ અત્યારે હજુ એને પાંચમીમાં આવવાથી ગુણ ઉત્પત્તિ થાય છે, પછી છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક માટે એ જે પસાર કરવા છે એને માટેની એની સાધકની યોગ્ય સાધનાની યોગ ભૂમિકા તૈયાર થાય છે, એના ગુણોની વાત અહીંયા હરિભદ્રસુરી આચાર્ય ભગવંત કહે છે. યશોવીજી જે લખ્યું છે એ આગળની ગાથાની અંદર યોગ દ્રષ્ટિ સમુચયના શ્લોક દ્વારા ફરીથી એ બધા ગુણો યોગ દ્રષ્ટિ સમુચયના શ્લોકમાં કેવી રીતે આપ્યા છે એ આમાં આપણને આપશે, એટલે આપણે પૂરું વાંચન કરીશું. એમાં કોઈ વિશેષ સમજવાનું હશે તો સમજીશું, નહીં તો પછી છઠ્ઠી દ્રષ્ટિનો પ્રારંભ થશે. એટલે આ વચ્ચે જે એ નથી ચોથી દ્રષ્ટિ, નથી પાંચમી કે નથી છઠ્ઠી, આ તો પાંચમી આવે તો શું થાય, પરિણામ શું થાય, એની વાત મૂકીને સરસ રીતે ઉપાધ્યાયજી મહારાજે સમજાવ્યું છે. વિશેષ અવસર.